તારીખ 23-10-1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 887-896 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 470
અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર. માર્ગ સરળ છે, છતાં અનાદિનો જીવ અજાણ હોવાને લીધે એને જલ્દી અંતર્મુખનો આત્મકલ્યાણનો માર્ગ સમજાતો નથી, સૂઝતો નથી, ગમ્ય થતો નથી, એટલે અનુભવમાં આવતો નથી. છતાં એ સરળ માર્ગને પોતે ઉપાસતા હોવાથી અને સર્વજીવોને ઉપાસવા યોગ્ય હોવાથી નમસ્કાર કર્યા છે એને. સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે, પેલું જ વચન એ લખ્યું છે. પત્ર તો કોને લખ્યો છે એ નથી આમાં મળતો, પણ પહેલા પેરેગ્રાફમાં સત્સંગ વિશેનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. સત્સમાગમ એની રુચિ મુમુક્ષુ જીવને જરા પણ ઓછી ન થવી જોઈએ, દિન પ્રતિદિન વધવી જોઈએ પણ ઓછી ન થવી જોઈએ. મહદ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે અને જે અતિ દુર્લભ છે. શું કહે છે કે કાં તો પૂર્વે કાંઈ પણ આત્મકલ્યાણ માટેનો અભ્યાસ કર્યો હોય તો એવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે, એટલે કાંઈક પણ મુમુક્ષુઓને આત્મકલ્યાણ અને મુમુક્ષુતા વિશે કાંઈ પણ જીવના પરિણામ એ પ્રકારના અભ્યાસમાં ગયા હોય, અથવા એવો ભૂતકાળ ન હોય તો પણ કોઈ હોનહાર સારી હોય, જીવનું કલ્યાણ કાંઈક નજીકમાં હોય તો એને મહદ ભાગ્યનો ઉદય ગણવામાં આવે છે. ભલે ભૂતકાળમાં એને કાંઈ ઉપાસના નથી કરી તો પણ અત્યારે જે મુમુક્ષુતા પ્રગટ થઈ એ મુમુક્ષુતા એના સદભાગ્યને સૂચવે છે, એની હોનહારને સૂચવે છે. અને એ રીતે સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. મુમુક્ષુતા શબ્દ નહીં વાપરતા, સાચી મુમુક્ષુતા એવો શબ્દ વાપર્યો છે. કેમ કે મુમુક્ષુ તો સામાન્યપણે મોક્ષની ઈચ્છા વાળાને મુમુક્ષુ કહેવામાં આવે છે, અને એ બધા આસ્તિક્ય દર્શનની અંદર તો બધા પોતાને મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળા માનતા હોય છે. પણ ખરી મુમુક્ષુતા કહીએ, સાચી મુમુક્ષુતા કહીએ, એ તો એવી છે કે જે મોક્ષને માટે જ યત્ન કરે છે, છૂટવા માટે જ યત્ન કરે છે, એ સિવાય બીજો યત્ન કરતા નથી. બીજું કરે છે અપ્રયત્ન દશાએ કરે છે, આ પ્રયત્ન દશાએ કરે છે, એટલો ફેર છે. સાચી મુમુક્ષુતા અતિ દુર્લભ છે, અને તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણ કમળને ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. એમાં પણ એવી મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું બહુભાગ કારણ, ઘણું કરીને એટલે બહુભાગ કારણ તો એ છે કે કોઈ મહાપુરુષનો સત્પુરુષનો યોગ થઈ જાય તો જીવને આત્મકલ્યાણ સહેજે કરવાનો વિશેષ પ્રેરણા ઉત્પન્ન થાય, વિશેષ ભાવના થાય, અને સાચી મુમુક્ષુતા આવે, અથવા તેવી મુમુક્ષુતા વાળા આત્માને મહાપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. અને જો સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય તો એવા જીવને મહાપુરુષના યોગના કારણે સ્વરૂપમાં શ્રદ્ધાનું ઉત્પન્ન થાય છે. આત્મનિષ્ઠા, નિષ્ઠા એટલે શ્રદ્ધા, એ લે આત્મામાં આત્માની નિષ્ઠા થાય કે આ જ મારા અવલંબનનું કારણ છે, અનંત સુખનું ધામ હું પોતે છું, એવી આત્મનિષ્ઠા મહત્પુરુષના યોગથી સાચા મોક્ષને ઉત્પન્ન થાય છે, પ્રાપ્ત થાય છે, એટલે એના જન્મ મરણનો નાશ થઈ જાય છે. સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ત્રણેય કાળના, સનાતન એટલે ત્રણેય કાળમાં થયા થશે એવા અનંત જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ એ મુમુક્ષુને પ્રાપ્ત થાય છે. અલ્પ વિરામ કર્યો છે ને, એ મુમુક્ષુતા વાળા આત્માને આત્મનિષ્ઠપણો પ્રાપ્ત થાય છે, અને આત્મનિષ્ઠપણો પ્રાપ્ત થતા એને સન્માર્ગની પ્રાપ્તિ હોય છે, કે જે સન્માર્ગ અનંત જ્ઞાનીઓએ ત્રણેય કાળે ઉપાસ્યો છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા એટલે જ્ઞાનીની આજ્ઞા અપ્રમત યોગ સંપ્રાપ્ત કરાવે છે. સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થઈ ગઈ છે, હવે વાંધો નથી એમ નથી લેતા. જ્યારે જ્ઞાનીઓ સ્વયં સત્સમાગમને ઈચ્છે છે તો મુમુક્ષુએ સત્સમાગમને ઈચ્છો એ વાત તો કહેવાની જરૂર રહેતી નથી. સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ છે તેને પણ એમ કરીને ભજન દીધું છે. જ્ઞાનીનો સમાગમ અને જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીનો સમાગમ એકલો નહીં પણ જ્ઞાનીની આજ્ઞા, કાલે જોયું હતું ને, આજ્ઞાંકિતપણે સત્સમાગમમાં આવેલો જીવ હોય તો જ એને પરમાર્થ સમજાય છે, નહીતર ક્ષયોપશમ યોગે સિદ્ધાંત સમજાવવા છતાં પરમાર્થ સમજાતો નથી. એટલે કે એ સિદ્ધાંતથી આત્મહિત કેમ કરવું એ નથી સમજાતું. સિદ્ધાંત સમજાય છે પણ આત્મહિત કેમ કરવું તે એને નથી સમજાતું. એટલે એકલો સમાગમ ન લીધો, સમાગમમાં શરત નાખી. જ્ઞાનીનો સમાગમ અને જ્ઞાનીની આજ્ઞા એને અપ્રમત યોગ સંપ્રાપ્ત કરાવે છે, એટલે એની જ્ઞાન દશા પ્રાપ્ત કરીને એને મુનિ દશા સુધી પણ લઈ જાય છે. મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. ઠીક, આ ક્રમનો વિષય આવ્યો. આપણે ક્યારેક ક્યારેક કર્મનો વિષય ચર્ચા કરીએ છીએ, પોતે શબ્દ પ્રયોગ કર્યો છે કે જે મહાપુરુષોનો માર્ગ છે એનો ક્રમ અમને તો આ પણ પ્રમાણે જણાય છે. અમારા અનુભવ તો આમ બોલે છે, અમને એમ લાગે છે કે આ પ્રકારે ક્રમ છે. આ પ્રકારે ક્રમમાં જીવ પ્રવેશ કરે તો એનો વિકાસ થાય એમાં કોઈ સવાલ નથી. અક્રમે સાધવા જાય તો કઈ વસ્તુની સિદ્ધિ થતી નથી. કેટલું મધ્યસ્તર એને કહ્યું છે, મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. આ અમને ક્રમ અનુભવમાં આવ્યો છે, એ સિવાય બીજો રસ્તો અમને કઈ દેખાતો નથી. એટલે એમ કે કોઈ યાત્રા કરી લે અને દાન આપી દે અને ઉપવાસ કરી લે અને હું પોતાની મેળે શાસ્ત્ર વાંચી લે અને સત્સમાગમ વગર, અમે તો ઘરે ઘણું વાંચીએ છીએ, અમે ઘરે એ જ કામ કરીએ છીએ એમ કહેશો. એમ કઈ પત્તો લાગે એવો નથી, કેમ કે પોતે ત્યાં અર્થનો અનર્થ કરશે, પોતાના બુદ્ધિ દોષને લઈને મતિ દોષને લઈને કેવી રીતે ભૂલ કરશે એ કોઈ પુસ્તક તો એને કહી શકે એવું નથી. વર્તમાન કાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે. આ કાળને વિશે તો આવા મહાન પુરુષનો યોગ મળવો ઘણો દુર્લભ છે, કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે, ચોથા કાળમાં પણ જેનું દુર્લભપણું હોય, તો આ હુંડાવ સર્પિણી એવા પંચમ કાળમાં એનું દુર્લભથી દુર્લભપણું હોય એ સ્વાભાવિક છે. કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે, એમ છતાં પણ અને દુર્લભપણું હોવા છતાં પણ આશા નિરાશ થવા જેવું નથી. સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, જો બધે સાચી મુમુક્ષુતા રાખે છે, જો સાચી મુમુક્ષુતા ઉત્પન્ન જેને થઈ હોય, રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, જો આમ સાચી મુમુક્ષુતાનો અર્થ શું, સાચી મુમુક્ષુતા કોને કેવી એ વાત ખોલી નાખી એમણે અહીંયા ચાલતા આગળ ચાલતા. તે રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું એ ચિંતના રહેતી હોય શું, અરે રે અનંતકાળમાં હજી મેં મારું કલ્યાણ સાધ્યું નથી, મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય એની ચિંતના જેને રહેતી હોય, એને એ ચિંતનામાં રહેવા વાળાને પ્રાય કેટલાક દોષ તો થતા જ નથી. કેટલાક જે વિશેષ અનર્થકારી દોષ છે જે મુમુક્ષુને પણ ભૂલથી થઈ જાય છે, અણસમજણથી થઈ જાય છે, એવા દોષ તો એને ઉત્પન્ન થતા નથી. તેવી સાચી મુમુક્ષુતા વાળા જીવને તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે, કેમ કે એને તો સત્પુરુષના યોગની ભાવના તીવ્ર રહે છે અને એ ભાવના ફળવાન થયા વિના રહેતી નથી, થોડી વહેલે કે થોડી મોડે પણ એની ભાવના કદી નિષ્ફળ જતી નથી, એટલે એને પ્રાપ્ત યોગ પ્રાપ્ત થવો સુલભ છે. અથવા જે જીવ આત્મકલ્યાણને ઝંખે છે એ આત્મકલ્યાણ કહેનારા હોય છે એની નજરમાં આવી જાય છે, કોઈ ને કોઈ હોય છે પણ એની નજરમાં ન આવે ત્યાં સુધી એને મળ્યા એમ કહેવામાં આવતું નથી, કેમ કે ધર્મની અને તત્વજ્ઞાનની વાતો તો ઘણા કરનારા હોય છે અને ઘણા કરે છે, પણ ખરેખર આ આત્મકલ્યાણ ખરેખર કેમ થાય એ કહી શકે છે, દર્શાવી શકે છે, અથવા પોતે સાધી રહ્યા છે તેથી બીજાને સાધવામાં નિમિત્ત થઈ શકે છે એવી ઓળખાણ જે શોધતો એને થાય છે. છે તો એવું મુમુક્ષુને લખેલો છે, મુમુક્ષુ પોતે હોય તો એમ લાગે કે મને જ લીખો છે, આ ખરેખર મારા આ કામની વાત છે. આત્માનું શાસન ગ્રંથ હાલ મનન કરવા યોગ્ય છે. આત્માનું શાસન ગ્રંથનો આગળ પણ કોઈને લખ્યું છે, અહીંયા પણ મનન કરવાનું લખ્યું છે. આત્માનું શાસન એના ઉપરનો કદાચ પત્ર કોને અહીંયા આગળ કોને ભલામણ કરી છે એ જોઉં છું. પોપટલાલ મોકમ છે ને બરાબર, એમના ઉપરનો પત્ર હોય શકે, પોપટલાલ મોકમ છે એમની 10 વર્ષમાં આથરો પડી ગયો હતો. 1945 સાલમાં પ્રથમ પરિચયમાં આવ્યા ત્યારે લક્ષ ન ગયો એટલે ઉપેક્ષામાં રહી ગયા. 10 વર્ષે ફરીને પછી કાંઈક આત્મકલ્યાણની વિશેષ ભાવના થઈ ત્યારે પરિચયમાં આવ્યા, અને છેલ્લા 2-3 વર્ષ બરાબર પરિચય માર્યા, અમુક સારી રીતે પરિચય માર્યા છે, ઘણી ભક્તિથી પરિચય માર્યા છે. અને 57 સુધી છેઠ સુધી પરિચય માર્યા છે. પછી અમને 1972માં લગભગ વડવા આશ્રમની સ્થાપના કરી છે. મનસુખલાલ છગનલાલ વનવાસી શાસ્ત્ર એટલે હાલ આત્માનું શાસન મનન કરશો, એના ઉપર નો પણ હોય શકે. ને 88 મનસુખ લાલ કિરતચંદ મોરબી નામનું મુક્ષુ પરનો પત્ર છે. જે વચનોની આકાંક્ષા છે તે ઘણું કરીને થોડા વખતમાં પ્રાપ્ત થશે. કોઈ પણ વિષય ઉપર વચનોની માગણી કરી છે અને થોડા વખતમાં પોતે લખી મોકલશે એવું આશ્વાસન આપ્યું છે. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક સત્સૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. સત્સૃતનો ઉપાસના કરવી પણ ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક બીજો પડખું સાથે સાથે સંભાળવાનું છે. પંચેન્દ્રિયના વિષયોમાં ઉદય કાળે જીવ તીવ્ર રસ લઈ લે અને પાછો નવરો પડે ત્યારે શાસ્ત્ર પણ વાંચે, એ સત્સૃત એ પ્રકારે ઉપાસના થવા યોગ્ય નથી. સત્સૃતને એનો અર્થ એ થાય છે કે જે જીવને એ પ્રકારની ઉપેક્ષા ઉદાસીનતા નિરસપણ પોતાના ઉદય પ્રસંગોમાં નથી વર્તતું અને છતાં તત્વજ્ઞાનનો શાસ્ત્રના માધ્યમથી અભ્યાસ કરે છે, એને જે વિષયનો એ અભ્યાસ કરે છે એ વિષયની ખરેખર ગંભીરતા જ ભાસી નથી, એમ સમજવા યોગ્ય છે કે આ કેટલો ગંભીર વિષય છે કે જેનો અધ્યયન કરતા અભ્યાસ કરતા સહેજે બીજી બાજુના ઉદયના પ્રસંગોમાં નિરસપણું આવી જાય, કેમ કે પોતાપણું છોડાવે છે. આ સત્સૃત છે એ તો સર્વ અન્ય દ્રવ્યોમાં અને કર્મ પ્રસંગોમાં પોતાપણું છોડાવે છે, અને જ્યાં પોતાપણું ન હોય ત્યાં રસ કોને આવે? રસ તો પોતાનું હોવાને લીધે આવે છે. પારકાના પ્રસંગમાં કોઈને રસ આવે છે એ નહીં આવે. હા, બીજું પછી તો અનર્થ જ થાય ને. પછી તો ક્ષોભસમ લઈને સમજાણું છે એનું અહમ પણ આવ્યા વિના રીએ નહીં, અને એ બધા બીજા દુર્ગુણોને ઉત્પન્ન કર્યા વગર રીએ નહીં. ક્ષીણમો પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. જો 12મા ગુણસ્થાન સુધી લીધું, ક્યાં સુધી જ્ઞાનીને આજ્ઞાંકિત પણ રહેવું કે તું છદમસ્ત છો ત્યાં સુધી ઠીક. ક્ષીણમોનો અર્થ શું કર્યો કે જ્યાં સુધી છદમસ્ત અવસ્થા છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા એ રહેવું છે, કેવળ જ્ઞાની થઈ ગયા પછી તો તું પોતે પરમ ગુરુ થઈ ગયો. શું
મંત્રો
એ વાત છે. એટલે આ અભિપ્રાયમાં જ્યારે જીવનો આ પ્રકારનો અભિપ્રાય થાય છે ત્યારે પછી એને ક્યાંય સ્વચ્છંદ થવાનો અવસર આવતો નથી. પછી સ્વચ્છંદ ના આવે ત્યારે મારે તો 12મા ગુણસ્થાન સુધી જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની, પછી એને સ્વચ્છંદ થવાનો પ્રશ્ન રહેતો નથી. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે ભાદરવા સુદ પાંચમ છે ને, સંવત્સરી સંવત્સરી, આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તમારા સમીપ વસતા બાઈઓ ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત સ્વભાવ વડે મન વચન કાયાના યોગના પ્રમાદને લઈને કિંચિત જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાની યાચના છે. એ પોતે પણ મુમુક્ષુઓને ક્ષમાપના પત્ર લખતા હતા. ક્ષમાપના લખીને પત્ર પૂરો કર્યો છે. 889 છે સુખલાલ છગનલાલ વિરમ ગામ પ્રત્યે ક્ષમમ લેખ્યું છે. પણ મારા પરિણામ ઉપશમ થાવો, મારા બાહ્ય પરિણામો શાંત થાવો, ક્ષમમ એટલે સમાઈ જાઓ અથવા હું આત્મામાં સમાઈને રહું. જે વનવાસી શાસ્ત્ર મૂક્યું છે પદ્મનંદી પંચમિષ્ટિને, હવે પોતે વનવાસી શાસ્ત્ર કહે છે, વનમાં જઈને વાંચવા યોગ્ય એવું શાસ્ત્ર જેનું અધ્યયન કરવા માટે ખાસ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની પસંદગી કરવાની વાત લીધી છે. આ એક શાસ્ત્ર માટે એમણે એમ લખ્યું છે. ઊંડાણ ઘણું હતું ને પોતાના ઉપયોગમાં, ઘણું ઊંડાણ હતું. જ્ઞાનીઓ શાસ્ત્ર એ વાંચે છે ત્યારે લખનારની દશા સુધી પહોંચી જાય છે કે કેવી આત્મરમણતામાં જંગલમાં એકાંતમાં બેસીને આ બધા શાસ્ત્રોની રચના થઈ ગઈ છે ત્યાં સુધી પહોંચી જાય છે. પોતાને પણ એવી આત્મદશાના સ્મરણથી વિશેષ આત્મદશામાં આવિર્ભાવ થાય છે અથવા ગુણ પ્રગટ થાય છે, વિશેષ ગુણ પ્રગટ થાય છે પોતાને. જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇન્દ્રિયપણે મનન કરવાથી અમૃત છે. એટલે આ શાસ્ત્ર તો અમૃત છે એમ કહે છે. જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં એકદમ નિવૃત્ત રહીને વાંચ્યો એમ કે છે. શું? અને સંયત ઇન્દ્રિય પણ એટલે એકદમ ચારે બાજુથી ઉપયોગને સંયમમાં લઈ લઈને મનન કરશો તો અમૃત છે. શું? અજર અમર થઈ જવાય એવું શાસ્ત્ર છે પદ્મનંદી પંચમિષ્ટિકા. કેટલા અધિકાર, 26 અધિકાર લીધા છે. એમાં ભક્તિના અધિકાર પણ લીધા છે પદ્મનંદી મહારાજે, ભક્તિના અધિકાર પણ લીધા છે અને ભાવનાના અધિકાર વિશેષપણે લીધા છે. દાનનો અધિકાર પણ લીધો છે ગુરુદેવ શ્રી. દાનનો અધિકાર એમાંથી માનતા હતા ખરું. એટલે શાસનના જીવોને અનુલક્ષીને ઉપકારી થાય એ પ્રકારે એ શાસ્ત્રની રચના થઈ છે. હાલ આત્માનું શાસન મનન કરશો. આજ દિવસ પર્યંત તમારા તથા તમારા સમીપ વસતા ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત સ્વભાવને લીધે કિંચિત પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. ઓમ શાંતિ. એમને પણ મારી પાસે પાંચમના જ બધા પત્રો છે અને લગભગ આ બાજુના 893 સુધીના 94 સુધીના પત્રો છે, ભાદરવા સુદ પાંચમ સુધીના છે. તો બધામાં ક્ષમાપનામાં એક જ દિવસે બધાને પોસ્ટકાર્ડ લખેલા છે અને ક્ષમાપના લખી છે. અંબાલાલ આદિ મુમુક્ષુજનો ખંભાત, બધાને સંભાળી સંભાળીને ક્ષમાપના લખી છે. 32મું વર્ષ છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતા બાઈઓ ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત સ્વભાવ વડે જે કાંઈ કિંચિત અન્યથા થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા યાદીએ છીએ. એટલે મુમુક્ષુ ભાઈઓ અને મુમુક્ષુ બહેનો પ્રત્યે પોતે ક્ષમા યાચના વ્યક્ત કરી છે. 891 મણારસી દાસ તલસીભાઈ કરીને કોઈ છે, એના ઉપરનો પત્ર છે. ગામ ક્યાં છે? મણારસી દાસ તુલસીભાઈ, કલવેલું નામ લગભગ આવ્યું છે. 891 છે ને? નથી એમને. કોઈ કોઈ નામ લખાશે તો ગામનું નામ નથી આવ્યું. 891 દાસ તલસીભાઈ, ગામનું નામ નથી લખાણું. તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળો મળ્યા હતા. તમારા કાગળોમાં કાંઈક ન્યૂનાધિક લખાયું હોય એવો વિકલ્પ દર્શાવ્યો તેવું કાંઈ ભાષ્યમાન થયું નથી. લખનારે એમ લખ્યું છે કાંઈક અમારાથી આગું પાછું લખાઈ ગયું હોય એવું લાગે છે. આપનો વિનય કદાચ નહીં સચવાનો હોય એવું અમને લાગે છે. એવું કાંઈ અમને તો લાગ્યું નથી. નિર્વિક્ષેપ રહેશો એટલે તમને ચિત્તમાં વિક્ષેપ થવાની જરૂર નથી. ઘણું કરીને અત્રે તેવો વિકલ્પ સંભવિત નથી. ઠીક, કદાચ તમારાથી લખાઈ ગયું હોય તો પણ અમને એવો વિકલ્પ આવે એવી અમારી સ્થિતિ નથી. શું? ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્શાસ્ત્રથી પરિચિત થજો. એ બધે સત્શાસ્ત્રનો અધ્યયન ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક જ લીએ છે. શું? નેત્ર એનો ગુણ થાય નહીં એમ કે છે. સામાન્ય સંસારી જીવો જે રીતે ઉદયમાં રસથી પ્રવર્તે છે એવા ઉદય પ્રસંગોમાં એમને એમ પ્રવર્તે અને શાસ્ત્રમાં છે મુમુક્ષુ, એ વાત પોતે સ્વીકારતા નથી, મંજૂર કરતા નથી. સત્શાસ્ત્રનો અધ્યયન કરનારા જીવને બીજું પડખું એને ભલે નાસ્તિનું છે તો પણ એ જો ન સંભાળે તો એનું શાસ્ત્ર અધ્યયન નિષ્ફળ જાય અથવા અવગુણની ઉત્પત્તિનું પણ કારણ થાય. ખાસ લાલ બત્તી મૂકી છે. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્શાસ્ત્રથી પરિચિત થજો. તમારા સમીપવાસી મુમુક્ષુઓનો ઉચિત વિનય ઈચ્છીએ છીએ. ક્ષીણમોહ પર્યંત એ નમસ્કાર વિનય એ તો એમનો એક સામાન્ય વ્યવહાર છે. મુમુક્ષુઓને લખવાનો પત્ર લખવાનો એક સામાન્ય વ્યવહાર છે. પછી મુનિઓને નમસ્કાર લખે એમાં કાંઈ મોટી વાત નથી. તો એમણે બીજા કોઈ મુમુક્ષુને પત્ર લખતા બીજા મુમુક્ષુને નમસ્કાર લખ્યા છે. ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. એ પાછું ત્યાં દોહરાયું છે કે છદમસ્ત અવસ્થા સુધી જ્ઞાનીની આજ્ઞામાં રહેવું તે પરમ હિતકારી છે. આ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાયો ભાઈઓ પ્રત્યે કિંચિત અન્યથા યોગના પ્રમત સ્વભાવથી થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા ઈચ્છીએ છીએ. એમાં પણ સમમ શબ્દ વાપર્યો છે. 892 શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ કાવીઠા બોરસદ, બોરસદ પાસેનો બોરસદ તાલુકાનો આ કાવીઠા ગામ છે. અહીંયા નજીક જ છે, અગાસથી નજીક છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે, તમારા સમીપ વસતા ભાઈઓ ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત સ્વભાવ વડે જે કાંઈ કિંચિત પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ઓમ શાંતિ. મળ્યો છે કોઈ માણસે જણાવેલા સ્વપ્ન આદિ પ્રસંગ સંબંધે નિર્વિક્ષિપ્ત રહેશો તથા અપરિચયી રહેશો, એવા માણસનો પરિચય પણ કરશો નહીં. સ્વપ્ન આવતા હોય અને એ સ્વપ્નમાં ના આધારે કાંઈ કલ્પના ને તર્ક વિતર્ક કરતા હોય એવા મનુષ્યનો પરિચય પણ કરવા યોગ્ય નથી. આડકતર રીતે આ શિખામણ આવી ગઈ. ઘણાને એ તે હોય છે, સ્વપ્ન બહુ આવે અને પછી જે સ્વપ્ન આવે એના જુદા જુદા અર્થ કર્યા કરે. આ સ્વપ્નથી મને તો આમ લાગે છે, આ સ્વપ્ન આવ્યું હતું એટલે મને તો આમ લાગે છે. તો કે એવા જીવોનો પરિચય પણ કરવા જેવો હતો નથી. ઠીક, અસત્સંગમાં જાય છે અથવા કુસંગમાં જાય છે. પ્રકૃતિ હોય છે પણ એ પરિચય કરવા યોગ્ય જીવો નથી. તે વિશે કાંઈ ઉત્તર પ્રત્યુત્તર આદિનો પણ હેતુ નથી અને એનો કાંઈ ઉત્તર કે પ્રત્યુત્તર દેવા યોગ્ય નથી. એ વાતને એમ જ અંદરથી છોડી દેવા જેવી છે. આજ દિવસ પર્યંત સામાન્ય પત્રમાં પણ કેવી માર્ગદર્શન મળી જાય એવી વાત છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા સમીપ વસતા ભાઈઓ ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત સ્વભાવ વડે કિંચિત જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. એટલે સ્વપ્ન આવવું એ તો એ તે કારણે કોઈ એવી દશાનું જ કારણ છે, અહેતુક છે. એ તો જેમ બીજા વિકલ્પ આવે છે એમ સ્વપ્ન પણ એક પ્રકારના નિંદ્રા અવસ્થામાં ઉત્પન્ન થતા વિકલ્પો છે, બીજું કાંઈ નથી. પણ જાગ્રત અવસ્થામાં એની વિચિત્રતા વિકલ્પોની હોય છે એના કરતાં, જાગ્રત અવસ્થામાં એ વિકલ્પોની વિચિત્રતા તો ઘણી છે પણ સ્વપ્ન અવસ્થામાં તો અમર્યાદ વિકલ્પ એની વિચિત્રતા છે. જેમ કે કોઈ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જોવે છે, જાગ્રત અવસ્થામાં એ સંભવિત નથી. મૃત્યુનો ભય, મૃત્યુનો વિકલ્પ આવે પણ પોતે પોતાના મરણ પ્રસંગનો બધી વિધિ જોતો હોય એવું ક્યાંથી બને? કેમ કે પોતે તો ચાલ્યો ગયો ત્યાંથી. સ્વપ્ન અવસ્થામાં એ બને છે. એટલે એક વિચિત્ર પ્રકારના જીવના પરિણામ છે, સિવાય બીજું કાંઈ એનું મૂલ્ય છે નહીં. કોઈ મહાન પુરુષોને આમાં કોઈ સાંકેતિક સ્વપ્ન આવે છે, એના કોઈ અર્થઘટન હોય છે, એ કોઈ વિશેષ વાત છે. એવા આમ એને નહીં ધારેલા પણ આવે, એનો કોઈ નિયમ નથી. તમે કોઈ પ્રાણી જોયું ન હોય એવો પ્રાણી તમે સપનામાં જુઓ, તમે જિંદગીમાં એ કલ્પના ન કરી હોય, વિચારે ન કર્યો હોય એવો પ્રાણી તમને સપનામાં દેખાય, એવા પ્રસંગો સપનામાં આવે, એનો કોઈ નિયમ નથી. સપનાનો કોઈ એની એમને આખરમાં સ્વપ્ન એ સ્વપ્ન જ છે એમ સમજો ને, એ કોઈ વાસ્તવિકતા નથી એમ છે. ઉદય છે, પૂર્વ ઉદય છે. ઉદયમાં જોડાણ વગર તો બાહ્ય પરિણામ છે જ નહીં. ના છે ને, પૂર્વ ઉદય છે, ઉદય ચોક્કસ છે. અનુદય પરિણામ નથી, છે ઉદય પરિણામ. એમાં કઈ એમાં શું છે કે એવા કોઈ તર્કવાળા જીવો હોય છે, એ જીવ બીજા મુમુક્ષુ જીવની વિચાર દશાને નિર્બળ થવામાં કોઈ ને કોઈ પ્રકારે કારણ બને છે, અથવા કલ્પનાએ ચડવામાં કારણ બને છે, દર્શનમોહની વૃદ્ધિ થવામાં પણ કારણ બને છે, એવા અનિષ્ટ પ્રકાર જોઈને એનો નિષેધ કર્યો છે કે એવા જીવોનો સંગ કરવો નહીં. અપરિચયી થવો એટલે ભાષા બહુ મૃદુ વાપરે છે, પણ ચોખ્ખી વાત એ છે કે એવા જીવોનો સંગ કરવા જેવો નથી, એનો સંગ ન કરવો એમ કે છે. ભવિષ્યમાં દૂર રહેવા જેવી વાત છે. એ બધા પ્રકારથી મુમુક્ષુ જીવે દૂર રહેવા જેવી વાત છે. પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર. આજ દિવસ પર્યંત પોતા યોગના આ નમસ્કાર કર્યો એટલે પૂજ્ય બુદ્ધિથી કર્યો એમ સમજવાની જરૂર નથી. શું એ એક પદ્ધતિ છે એમને લખવાની. બધામાં મોક્ષો બીજામાં મોક્ષોને પણ નમસ્કાર લખે છે, વડીલોને લખાવી મોક્ષોને લખે. આપણે બોલવામાં નથી આવતો, ટેલિફોન કરે ત્યારે તમારે હિન્દી ભાષી પ્રદેશમાં તો વધારે છે. નમસ્કાર બાબુજી એમ કે છે કે નહીં, એટલે કઈ પૂજ્ય બુદ્ધિ થી નમસ્કાર કરે. હામે નામે તો નમસ્કાર કરે, એક બે હામે ઓલા નમસ્કાર કરે તો એ હામે એમ જ કે નમસ્કાર. નમસ્કાર બોલે તો કે નમસ્કાર. શું એક વ્યવહાર છે બોલવાનો, જેને ટ્રેડિશન કહેવાય, એક જાતની બોલવાની પદ્ધતિ છે. આ શિષ્ટાચાર છે, રૂઢિગત શિષ્ટાચાર જેને કહીએ. આજ દિવસ પર્યંત યોગના પ્રમત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કાંઈ કિંચિત અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાપના યાચીએ છીએ. ભાઈ વલ્લભાદિ મુમુક્ષુઓને ક્ષમાપના આદિ કંઠસ્થ કરવા વિશે આપ યોગ્ય આજ્ઞા કરશો. એ ચાતુર્માસ છે ને જ્યાં ત્યાં લખું છું. મનસુખલાલ કિરતચંદ ઉપરનો છે. જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કાંઈ કરવું રહ્યું નથી એમ છે, તો પણ તેમને સર્વસંગ પરિત્યાગ આદિ સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. પરમ પુરુષ એટલે તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્માએ જ્ઞાનીઓને પણ આ ઉપદેશ કર્યો છે એમ કહે છે. શું મુમુક્ષુઓને વિશેષે કરીને ઉપદેશનો મોટો ભાગ મુમુક્ષુઓ માટે શાસ્ત્રોમાં છે, જ્ઞાનીઓને ઉપદેશ આપવાના શાસ્ત્રો થોડા છે, મુમુક્ષુઓને અજ્ઞાનીઓને જ્ઞાની થવાના શાસ્ત્રો ઘણા છે, કેમ કે એની સંખ્યા પણ ઘણી છે અને એ મુમુક્ષુઓ અજાણ્યા છે, માર્ગથી એ અજાણ્યા છે. જ્યારે જ્ઞાનીઓએ માર્ગ જાણ્યો છે, આત્મા જાણ્યો છે, અનુભવ્યો છે, એમને ઉપદેશની એટલી આવશ્યકતા નથી જેટલી આવશ્યકતા મુમુક્ષુઓને છે. પોતે શાસ્ત્ર છે, તો પણ તીર્થંકર દેવોએ છદમસ્ત જ્ઞાનીઓને પણ ઉપદેશ કર્યો છે. તો કહે છે કે જ્ઞાનીઓ કેવા છે કે દેહાભિમાન જેમને ટળ્યું છે, જે જ્ઞાનીઓને આત્મામાં આત્મબુદ્ધિ થઈ અને દેહાત્મ બુદ્ધિનો નાશ થયો, દેહ તે હું છું એવી બુદ્ધિ હવે રહી નથી, તેને જો કે ખરેખર એક ન્યાય હવે કઈ કરવાનું બાકી રહેતું નથી, એને કરવા યોગ્ય લગભગ કરી લીધું છે, તો પણ થોડું અલ્પ બાકી રહ્યું છે તે એ છે કે તેમને પણ સર્વસંગ પરિત્યાગ કરવા યોગ્ય છે, અસંગ દશામાં રહેવા યોગ્ય છે, સંસારીઓનો સંગ કરવા જેવો નથી એમ કે છે. ઠીક, કેમ કે એક એવો નય છે જે પર્યાય આર્થિક નયનો નય છે, એ પર્યાયમાં એવી ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે કે ઉપયોગ જ્યાં જ્યાં પરપદાર્થ તરફ જાય ત્યાં ત્યાં તે પરપદાર્થ સંબંધિત સંસ્કાર પોતે ઝીલે. શું સંસ્કાર નય એને કહ્યો છે, 47 નયમાં એને સંસ્કાર નય કહ્યો છે. શું એને એને દ્રષ્ટાંત આપ્યું છે, જેમ પેન્સિલને અણી કાઢવામાં આવે છે, જ્યારે કાંટો છે એને અણી કાઢવામાં આવતી નથી, એ અસંસ્કાર નય, એ કાંટા જેવો છે જીભ, અને એ જ જીભ સંસ્કાર નય જેને કોઈ સાધનથી અણી કાઢવામાં આવે છે એવો છે. એટલે એ પણ એક નય છે, એ જ્ઞાનીઓના જ્ઞાનમાં છે કે જીવની પર્યાયમાં છદમસ્ત અવસ્થા સુધી એ જેના જેના નિવાસમાં ને સંગમાં જાય ત્યાંના સંસ્કાર ગ્રહણ કરવા લાગી જાય છે. આ એની અનાદિની વિપરીત પણ ધર્મની એક પરિસ્થિતિ જોઈને જ્ઞાનીઓને પણ ઉપદેશ આપ્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરો, અસંગ દશામાં રહેવું તો તમને આત્માના આત્માની આરાધના અને સાધના સારી રીતે અવિક્ષેપણે થશે. એવી સત્પુરુષાર્થતા અને તેથી પુરુષાર્થ વિશેષ થવાનો અવકાશ થાય એમ પરમ પુરુષે ઉપકારભૂત કહ્યું છે, એ વાતને આત્મામાં ગુણ થવાનું કારણ ગણવામાં આવ્યું છે. હવે જ્ઞાનીઓની વાત લખવાનું મુમુક્ષુને શું કારણ છે કે જો જ્ઞાનીને આ ઉપદેશ આપ્યો છે તો તમે તો પરિચય વધારશો નહીં એમ કહેવું છે, તમારે તો પરિચય મુમુક્ષુએ તો પરિચય વધારવા યોગ્ય નથી, બને એટલું ઓછામાં ઓછા તીવ્ર રૂચિવાન જે જીવો હોય એના સંગમાં ને પરિચયમાં રહેવું, કાં જ્ઞાનીના પરિચયમાં રહેવું, વિશેષ પરિચય વધારવા જેવો નથી. અને હંમેશા રૂચિવાન જીવ મુમુક્ષુ તો ઓછા જ હોય છે, એ કાંઈ વધારે સંખ્યામાં મુમુક્ષુ સમાજમાં પણ મળી શકે એવી પરિસ્થિતિ હોતી નથી. એ 32મું વર્ષ પૂરું થયું, છેલ્લા પત્રો તો લગભગ સમાપનાની મુખ્યતાથી લખાયેલા છે, વર્ષ 33મું 896મો પત્ર. પત્રનું મથાળું છે લલ્લુજી મુનિ ઉપરનો પત્ર છે. પરમ વિતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણ નિરંતર વ્યક્ત અવ્યક્તપણે સંભાળું છું. જો ભાવના એમની પૂર્ણ દશાની ભાવના છે ને એનું સ્મરણ કરે છે કે પરમ વિતરાગોએ એટલે કેવળીઓએ તીર્થંકરોએ અને અરિયંતોએ આત્મસ્થ કરેલું, આત્મામાં સ્થિર થઈને રહેલા આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું, 12મા ગુણ સ્થાને પ્રગટ થયેલું એ આત્મસ્થપણું છે કે જે પછી અચંચળપણાને અસ્થિરપણાને પ્રાપ્ત થતું નથી. સંપૂર્ણ આત્મામાં સ્થિર થયેલું જે યથાખ્યાત ચારિત્ર, એટલે જેવો ચારિત્ર ગુણ છે તેવો જ, યથા એટલે તેવો જ, ખ્યાત એટલે પ્રસિદ્ધ પ્રગટ થઈ ગયો, એને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આત્મામાં પૂર્ણ સ્થિરતા એ યથાખ્યાત ચારિત્ર છે. પછી એને કહેવાની જરૂર નથી કે બારમાં એને કોઈ વિકલ્પ હોય કે વિકલ્પ અનુસાર કોઈ ક્રિયા થાય એવી ક્રિયા હોય એવું બધું નથી. આ દુષ્મ કાળમાં સત્સમાગમ નો યોગ પણ અતિ દુર્લભ છે. આ દુષ્મ કાળમાં સત્સમાગમ નો યોગ પણ અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણા નો યોગ ક્યાંથી બને? શું જ્યાં આ દુષ્મ કાળમાં સત્સમાગમ નો યોગ પણ અતિ દુર્લભ છે ત્યાં પરમ સત્સંગ જ્ઞાનીઓનો અને પરમ અસંગપણું પોતાને ઉત્પન્ન થાય એવું તો ક્યાંથી બને? એ તો ઘણી દૂરની વાત થઈ જાય છે. સત્સમાગમ પણ મળે એવો યોગ આ કાળમાં દેખાતો નથી. એટલે સત્સંગ વધારેમાં વધારે આ કાળમાં કિંમત હોય તો વધારેમાં વધારે સત્સંગની છે. બીજા સંયોગો સુગમ અને સહેલા છે, પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે, સુલભ છે, સત્સંગ સુલભ નથી. ખાસ કરીને કોઈ મુમુક્ષુઓને બહુ પ્રવૃત્તિ ક્ષેત્રે સંયોગો વસાત જવાનું થાય ત્યારે એ વિચાર ખાસ આવે. સત્સંગ ક્યાંથી મળશે? ત્યાં પરિસ્થિતિ વશ ત્યાં પૈસા મળી જશે પણ સત્સંગ મળશે નહીં. અને એ તો માણસ દેશ વિદેશ જાય છે, વિદેશ સુધી પણ જાય છે. સત્સંગ મળવો એ કોઈ સુલભ નથી, એટલે એનું મૂલ્ય ઘણું છે. સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે અને યથાર્થ છે તે પ્રમાણે કરશો. સમાજમાંથી એમના ઉપર દબાણ હતું કે તમારે સત્સમાગમ કોઈનો કરવો નહીં. ખાસ કરીને કૃપાળુદેવના પરિચયમાં ન જવું અને એમના પરિચય જે સત્સંગીઓ છે એનો તમારે સમાગમ કરવો અને તમારા પાસરામાં રહેવું ને ત્યાં આપણા જે ભાઈઓ આવે એની હારે તમારે ગમે એ વાત કરું, તમારે ઓલી બાજુ ન જવું. એવો પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે. પ્રતિબંધ કરવા કોઈ જણાવે આવી રીતે અમને જણાવે છે પણ અમારી વૃત્તિ ના પાડે છે તો કે એ યોગ્ય છે, એનો નિષેધ આવે છે તે યોગ્ય છે. સત્સંગ ઉપર કોઈ પ્રતિબંધ મૂકે છે શું તો એ પ્રતિબંધ મુમુક્ષુ જીવ મંજૂર કરતો નથી અને એ નહીં મંજૂર કરવા માટે ગમે તે પરિસ્થિતિ મંજૂર કરે છે, એનો અર્થ આમ છે. શું કોઈ સત્સંગ ઉપર પ્રતિબંધ મૂકે તો એ સ્થિતિ મંજૂર ન થાય. શું પછી કે તો પછી અમારે આમ કરવું તો કે બધું મંજૂર છે, તમારે આમ ને તમારે તેમ જે કરવું એ કરો, અમને બધું મંજૂર છે. સત્સંગ અમારાથી છોડી શકાય એવું નથી. આ એક મુમુક્ષુ જીવનો સર્વથી વધારામાં વધારે મૂલ્યવાન કોઈ પ્રસંગ હોય કે સ્થાન હોય તો તે સત્સંગ છે મુમુક્ષુ માટે. એટલે એમ કે સત્સંગથી વધારે મૂલ્ય કોઈ પણ પ્રસંગને દેવા જેવું નથી. પછી ન ચાલતા સત્સંગના યોગથી દૂર થવું પડે બીજી વાત છે, પરવશપણે પણ સોવશપણે મુમુક્ષુનો અભિપ્રાય સત્સંગથી દૂર થવાનો હોઈ શકે. નેમ કેમ પ્રતિબંધ ન કરવાની તમારી વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે, તે યથાર્થ છે અને તે પ્રમાણે જ કરશો મને ગમે તે પરિસ્થિતિ ઊભી થાય. બહુ બધું તમને સંઘરામાંથી બહાર કાઢશે એ છે ને, બહુ બધું તમને સંપ્રદાય વાળા નહીં વોરાવે એટલું જ છે ને, પણ એથી કરીને કઈ મૂંઝાવા જેવું નથી. કેમ કે બીજા જેવો જે પરિચયમાં આવ્યા હોય છે એ કઈ એને ભૂખ્યાતરસા રહેવા દેશે એવું તો બનવાનું નથી. સત્સમાગમ નો પ્રતિબંધ કરવો યોગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. એમની સાથે કોઈ ઉગ્રતાનું વાળું વર્તન નહીં રાખતા, સામાન્ય શાંતિ રહે એવું વર્તન રાખવું. શું પછી જેમ વિશેષ તે સંઘમાં આવવું ન થાય એવા ક્ષેત્રે વિચારવું યોગ્ય છે કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. પછી જેમ વિશેષ તે સંઘમાં આવવું ન થાય એવા ક્ષેત્રે, એટલે આ કાર્તક મહિનો આવી ગયો છે, ચાતુર્માસ પૂરા થશે એટલે કોઈ એવા ક્ષેત્રે ચાલ્યું જવું કે પછી એવા સંઘમાં આવવાનું ન થાય કે જે લોકો સત્સંગ ઉપર પ્રતિબંધ મૂકતા હોય એમની વચ્ચે રહેવાનું ન થાય. એવા ક્ષેત્રે આત્મસાધન વિચારવું કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક આત્મ પ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. આ સ્વરૂપ સ્થિરતા અને અપૂર્વ ભાવ પ્રગટવાનું કારણ છે. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક, આ શરત જ રાખી છે એમણે, શાસ્ત્ર વાંચવું તો ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક વાંચવું, એમને વાંચવું નહીં. આમ છેલ્લો એટલે તપાસતા જવું કે જીવના પરિણામ નિરસ થયા છે, જીવદેહ વર્તે છે એમાં જીવના પરિણામ નિરસ થયા છે, અવલોકન કરતા જવું તપાસતા જવું તો સત્શાસ્ત્ર વાંચવાનો અધિકાર છે, નહીતર સત્સૃત વાંચવાનો અધિકાર નથી. એમ છે ખાવા પીવામાં તો રસ જાય ને, બીજા એને ઉદય ન હોય. શું પણ ખાવા પીવામાં તો રસ જાય ને, ખાસ કરીને જે લોકો ત્યાગી હોય, શું ત્યાગી અવસ્થામાં રહેતા હોય, બ્રહ્મચર્ય પાડતા હોય, શું એટલે બીજે ચાર ઇન્દ્રિયોના વિષયોને એને બહુ ઉદય પ્રસંગ નથી. પણ આહારને પછી શું છે કે એક જ આ જે આહારનો વિષય છે એ જોર કરી જાય છે, લગભગ આ પરિસ્થિતિ થાય છે કે એને રસનાનો વિષય જોર કરી જાય છે અને એ પાંચેય ઇન્દ્રિયની એના વિષયને એકમાં ખેંચી જાય છે જીવના પરિણામને. શું એટલે ખાસ કરીને ભલે ગમે ત્યાગી અવસ્થા હોય તો પણ જ્યાં સુધી સમ્યક પ્રકારે જીવ સંયમના ગુણસ્થાનમાં પ્રવેશ કરતો નથી એટલે સ્વરૂપ સ્થિરતાપૂર્વક વિતરાગતાના સદભાવમાં, ત્યાં સુધી એને બુદ્ધિપૂર્વક પણ એને એ વાત તપાસવી રહે છે કે મારું સત્શાસ્ત્રનું અધ્યયન છે ઇન્દ્રિય નિગ્રહપૂર્વક ચાલે છે કે નહીં, આ તપાસ પૂરી છે. કોઈ દબાણ હશે સમાજના, કોઈ કોઈ વ્યક્તિઓનું દબાણ હશે, એના ઉપર સત્સંગ માટેનું દબાણ હશે. હા બરાબર, 794 સંતોષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું છે તે પ્રયત્ન યોગ્ય છે. કોઈ આર્યા છે એમની સાથે, એને પણ પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક આત્મ પ્રવૃત્તિ રાખવામાં અપૂર્વતા પ્રગટે છે, એ જાતનો પ્રયત્ન અથવા જેના જેમ પણ બીજાના સંઘમાં આવવામાં પણ વિવેક કરવો, કોનો સંગ કરવો એ પણ વિવેકપૂર્વક કરતું, એ વાતને એમને પણ ત્યાં સૂચના કરી છે.
આદિદેવ જય શ્રીમંતર ભગવાન.